તારીખ 30/4/1977 શ્રી પ્રવચન સાર પાથા 116 અને 170 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 79.
છેલ્લી કોઈ આત્માની એવી સ્થિતિ હોય છે કે એમાં રાગ દ્વેષ મોહ ઘણા જ પાતળા પડી ગયા હોય છે, અથવા બે કસાયનો અભાવ થઈ ગયો હોય છે. સંસારની દિશામાં, ગૃહસ્થની દિશામાં બે કસાયનો તો અભાવ થયો હોય, એકલા રાગ દ્વેષ ખેંચ્યા હોય, બહુ મર્યાદિત વિકલ્પ આવતા હોય, બહુ પરિમાણ આવે છે. ગમન આગમનનું પરિણામ, પરિમાણ, બધા પરિમાણ ઘણા આવે છે. આજે 11 પડીમાં છે ને, 11 પડીમાં એમાં બધા ઘણા વિકલ્પ છૂટી ગયા હોય છે. અર્ધ સાધુ દિશા જેવી એકદમ દશા તો સુલકની હોય છે, તો પણ એનાથી એને ત્રાસ થાય છે. એટલા પણ જે ગ્રહસ્થને યોગ્ય પરિણામ હોય છે, વસ્ત્રાદીનું રાખવું, મકાન વગેરેમાં રહેવું, વસ્તી વગેરેમાં રહેવું, વસ્તીમાં રહેતા અનેક જાતના અનેક મનુષ્યોના પરિચયમાં આવવું, એવા પરિણામથી પણ એને ત્રાસ થાય છે, ત્યારે એ પરિણામ ખરવાની તૈયારી થાય, ત્યારે એ દીક્ષા અંગીકાર કરે છે. એવો વિતરાગ ભાવના ક્રમ છે. મોહ ગર્ભિત જુદી વસ્તુ છે, અને મોહથી નાશ થઈને દીક્ષા થઈ એ બીજી વસ્તુ. ક્રોધ ભાવો એ પ્રકારના હોતા નથી, તેથી તેના ફળરૂપ મનુષ્યાદી પર્યાયો પણ સંકોચકીર્ણ શાશ્વત એકરૂપ હોતા નથી. મોહ સહિત ભાવો છે એ અનેકવિધ પ્રકારના હોય છે. હિનાધિકપણું, મોહનું, રાગનું, દ્વેષનું, હિનાધિકપણું, અનેકવિધ પ્રકારની પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિ અનુસાર પરિણામ થાય છે. છે બધા સ્વકષાય ભાવ, કષાય સહિત છે, કષાય રહી છે, પછી એમાં શું શું પ્રશસ્ત અપ્રશસ્તમાં અનેક ભેદો થાય છે. તેથી તેના ફળરૂપ મનુષ્યાદી પર્યાયો પણ ભાવો અનેકવિધ છે, તેના ફળ પણ અનેકવિધ છે. ભાવો ક્ષણિક છે, એના ફળ પણ ક્ષણિક છે. કારણ અનુસાર કાર્ય હોય છે એ રીતે તેના ફળરૂપ મનુષ્યાદી પર્યાયો પણ સંકોચકિરણ એકરૂપ શાશ્વત હોતા નથી. એટલે કે ક્ષણિક હોય છે, સંકોચકિરણને શાશ્વત નથી હોતા. એનો અર્થ એ ક્ષણિક હોય છે, અને એ ક્ષણિકમાં શાશ્વતપણું માનવા જેવું નથી. ભૂલ થાય છે, અહીંયા થાય છે કે ક્ષણિક ફળ આવે છે એને એ શાશ્વત માની લે છે. જે કોઈ સંયોગો એને ઈષ્ટ લાગે છે, એ ઈષ્ટ સંયોગોમાં એ શાશ્વતપણાની, કાયમીપણાની કલ્પના કરે છે. એ કાયમી હોતા નથી એટલે એનો એને પ્રત્યાઘાતરૂપ દુઃખ આવ્યા વિના રહેતું નથી. એવું નહીં સપ્તભંગી વ્યાખ્યાન ગાથયા અષ્ટમ સ્થળ ગતમ પૂર્વક એ પ્રકારે નહીં સપ્તભંગીની વ્યાખ્યાથી આઠમું સ્થળ સમાપ્ત થયું. એવું પૂર્વોક્ત પ્રકારે પ્રથમા નમસ્કાર ગાથા પૂર્વોક્ત પહેલા કહ્યું તે પ્રકારથી પહેલા નમસ્કાર ગાથા દ્રવિગુણ પર્યાય કથન રૂપે ને દ્વિતીયા, દ્રવિગુણ ને પર્યાયમાં કથન રૂપે બીજી, સ્વસમય પરસમય પ્રતિપાદે ને તૃતીયા, સ્વસમય અને પરસમયના પ્રતિપાદન રૂપ ત્રીજી, દ્રવ્યસ્ય સત્તાદિ લક્ષણ પ્રય સૂચન રૂપે ને ચતુર્થી ઇતિ, અને દ્રવ્યના લક્ષણ સત્તા છે એ સૂચના રૂપે ચોથી, સ્વતંત્ર ગાથા ચતુષ્ટિ અને પીઠિકા સ્થલમ. એ રીતે આ અધિકારનો પીઠિકા પહેલી સ્વતંત્ર ચાર ગાથાથી બાંધી છે. તદનંતરમ આ જેટલી ગાથાઓ ગઈ એનો ટૂંકો સારાંશ છે. પહેલા તદનંતરમ અવંત અવાંતર સત્તા કથન રૂપેણ પ્રથમા, મહાસત્તા રૂપેણ દ્વિતીયા, યથા દ્રવ્યમ સ્વભાવ સિદ્ધમ તથા સત્તાગુણોપી ઇતિ કથન રૂપેણ તૃતીયા, ઉત્પાદ વૈ ભ્રવત્વ એથી સત્તા એવ દ્રવ્યમ ભવતી કથનેન ચતુર્થી ઇતિ ગાથા ચતુષ્ટિ ન સત્તા લિક્ષણ વિવરણ મુખ્યતા. પીઠિકા પછી ચાર ગાથા આ રીતે છે કે સત્તા કથન રૂપથી પહેલી, મહાસત્તા રૂપના કથનથી બીજી, દ્રવ્ય સ્વભાવથી સિદ્ધ છે, જેમ દ્રવ્ય સ્વભાવે સિદ્ધ છે તેમ સત્તાગુણ પણ સ્વભાવથી સિદ્ધ છે એ કથન રૂપથી ત્રીજી, ઉત્પાદવી અને ધ્રુવપણ હોવા છતાં દ્રવ્ય સત્તારૂપ છે એ કથનથી ચોથી, એ રીતે સત્તા લક્ષણના વિવરણની મુખ્યતા છે બીજી ચાર ગાથાઓ છે. તદનંતરમ ત્યાર પછી ઉત્પાદવી ધ્રુવ લક્ષણ વિવરણ મુખ્યત્વે ને ગાથા ત્રણ, પછી ત્રણ ગાથા છે તે ઉત્પાદવી ધ્રુવના લક્ષણના વિવરણ રૂપે છે. તદનંતરમ દ્રવ પર્યાય કથને ન ગુણ પર્યાય કથને ન કે ગાથા દ્વયમ, દ્રવ પર્યાય અને ગુણ પર્યાય એ લીધું છે ને, દ્રવ પર્યાય એટલે બે દ્રવ્યો, દ્વિઅણુ સ્કંદ ત્રિઅણુ સ્કંદ પછી સ્વજાતીય અને વિજાતીય એ રીતે એ દ્રવ પર્યાય કથન અને ગુણ પર્યાય કથનથી બે ગાથા. તતશ્ચ ત્યાર પછી દ્રવ્યસ્ય અસ્તિત્વ સ્થાપના રૂપેણ પ્રથમા, ત્યાર પછી દ્રવ્યના અસ્તિત્વની સ્થાપનાથી પહેલી ગાથા, પૃથકત્વ લક્ષણસ્ય તદભાવ અભિધાન અન્યત્વ લક્ષણસ્ય તે કથન રૂપેણ દ્વિતીય, પછી જુદાપણાનું પૃથકપણાનું લક્ષણ અને તેના અભાવરૂપ તદભાવરૂપ અન્યપણાનું લક્ષણ એ કથનરૂપથી બીજી ગાથા, તદભાવની ગાથા ચાલે ને, સંજ્ઞા લક્ષણ પ્રયોજનાદિ ભેદરૂપસ્ય તદભાવસ્ય વિવરણરૂપેણ તૃતીયા, સંજ્ઞા લક્ષણ અને પ્રયોજનથી તદભાવ છે એ વિવરણથી ત્રીજી ગાથા, તસ્યેવ દ્રઢીકરણાર્થમ તેનો દ્રઢ કરવા અર્થે ચતુર્થી ઇતિ ગાથા ચતુષ્ટિએનો સત્તા દ્રવ્યો અભેદ વિષયે યુક્તિ કથન મુખ્યતા. એ રીતે ચાર ગાથામાં સત્તા અને દ્રવ્ય વચ્ચે અભેદપણું છે એની યુક્તિ કથનની મુખ્યતાથી ચાર ગાથા છે. તદનંતર સત્તા દ્રવ્યો ગુણગુણી કથનીનો પ્રથમા, સત્તા અને દ્રવ્ય છે એમાં ગુણગુણીનો સંબંધ છે એ કથન પહેલી ગાથા, ગુણ પર્યાયામ દ્રવ્યણ સ્વ અભેદ કથને અને દ્વિતીયા કંઈથી સ્વતંત્ર ગાથા દ્વયમ, ગુણ અને પર્યાયમાં આપસમાં દ્રવ્યથી અભેદપણું છે એ કથનથી બે ગાથા છે સ્વતંત્રપણે. તદનંતર દ્રવ્ય સ્વ સદ ઉત્પાદ અસદ ઉત્પાદીઓ હો સામાન્ય વ્યાખ્યાન વિશેષ વ્યાખ્યાની છે ગાથા ચતુષ્ટયમ, ત્યાર પછી દ્રવ્યનો સદ ઉત્પાદ અને અસુદ ઉત્પાદનના સામાન્ય અને વિશેષ વ્યાખ્યાનથી ચાર ગાથા છે. તતશ્ચ સપ્તભંગી કથને અને ગાથા એકા, ત્યાર પછી સપ્તભંગીના કથન રૂપે એક ગાથા છે. તિથિ સમુદાયનો આ રીતે ગાથાઓનો જે સમુદાય છે સમૂહ છે, ચતુર્વિંશતિ ગાથાભી અષ્ટભી સ્થળે હે, 24 ગાથાના 8 સ્થળ છે. સામાન્ય જ્ઞેય વ્યાખ્યાન મધ્યે સામાન્ય દ્રવ્ય પ્રરૂપણ સમાપ્તમ, સામાન્ય જ્ઞેય વ્યાખ્યાનના વિષયમાં સામાન્ય દ્રવ્ય પ્રરૂપણ દ્રવ્યનું સામાન્ય જનરલ જે જીવનું દ્રષ્ટાંત લીધું છે, પ્રત્યેક દ્રવ્યને આ રીતે સાધારણપણું છે આ બધા નિયમોમાં સત્તા અટદભાવ ગુણગુણી વગેરે જે લીધા સપ્તભંગી એ દ્રવ્યનું સામાન્ય પ્રરૂપણ છે એટલે બધા દ્રવ્યોને લાગુ પડતું એવું નિરૂપણ છે આ જીવના દ્રષ્ટાંતે સમજાયું છે. અતઃ પરમ તત્રેવ સામાન્ય દ્રવ્ય નિર્ણય મધ્યે સામાન્ય ભેદભાવના મુખ્યત્વે ન એકાદશ ગાથા પર્યંત વ્યાખ્યાનમ કરોતી. હવે આગળની વાત કરે છે, પાછળની 24 ગાથાનો સારાંશ લઈ લીધો, હવે આગળની જે 11 ગાથા છે એકાદશ 11 ગાથા સામાન્ય દ્રવ્ય નિર્ણય મધ્યે દ્રવ્યનો સામાન્ય દ્રવ્યનો નિર્ણય કરવામાં સામાન્ય ભેદભાવના મુખ્યત્વે ન દ્રવ્યની સામાન્યની ભેદભાવના એટલે ભેદ જ્ઞાન કરવાની જે ભાવના છે એના મુખ્યત્વથી 11 ગાથા પર્યંત વ્યાખ્યાન કરે છે. તત્ર ક્રમેણ પંચસ્થળાની ભવંતી, અને એમાં ક્રમથી 5 સ્થળ છે, 11 ગાથાના 5 સ્થળ છે વિષયના વિભાગ કરીને. પ્રથમ સ્થાવત વાર્તિક વ્યાખ્યાન અભિપ્રાયનો સાંખ્ય એકાંત નિરાકરણ, એમાં શરૂઆતમાં સાંખ્યનું નિરાકરણ કરે છે. વાર્તિક વ્યાખ્યાન અભિપ્રાય વાર્તિક નો શું કરે છે? અભિપ્રાય એમાં પ્રથમ જ વાર્તિક અભિપ્રાય થી, વાર્તિક એટલે જૈન એવો શબ્દ છે, એક્સપ્લેનેટરી, ઠીક છે, એ અર્થ બેઠે છે, એક્સપ્લેનેટરી, સેલ્ફ એક્સપ્લેનેટરી, ખુલાસાત્મક, ખુલાસાત્મક એક્સપ્લેનેશન, ખુલાસા એક્સપ્લેનેટરી છે, એ અર્થ બેઠે છે. વાર્તિક સાંખ્ય એકાંત નિરાકરણ, સાંખ્ય મત નું જે એકાંત છે એનું નિરાકરણ કરવા અર્થે, અથવા શુદ્ધ નિશ્ચય જૈન મતમ એવી વ્યાખ્યાન મુખ્યતા, અથવા શુદ્ધ નિશ્ચય નહીં થી જૈન મત આમ જ છે એવી વ્યાખ્યાની મુખ્યતાથી, એસો તી નથી કોઈ છે ને, આ ગાથા શરૂ થાય છે આમ છે, 116 શરૂ થાય છે ને, એસો તી નથી કોઈ ઇત્યાદિ સૂત્ર ગાથા એકા, એ પ્રમાણે એક સૂત્ર એક ગાથા છે. તદનંતર મનુષ્યાદિ પર્યાય નિશ્ચય નહીં કર્મફલમ ભવતી નિત્ય શુદ્ધાત્મ સ્વરૂપમ ઇતિ તસ્યૈવ અધિકાર સૂત્રસ્ય વિવરણાર્થમ કમમ નામાખમ ઇત્યાદિ પાઠાક્રમેણ ગાથા ચતુષ્ટયમ, 117 થી 4 ગાથા. કે મનુષ્ય વગેરે પર્યાય છે તે કર્મનું ફળ છે, શુદ્ધાત્મ સ્વરૂપનું એ ફળ નથી, એટલે શુદ્ધાત્મ સ્વરૂપના જ્ઞાનનું એ ફળ નથી, શુદ્ધાત્માની પ્રાપ્તિનું એ ફળ નથી. એ અધિકારના સૂત્રથી વિવરણથી કમમ નામ સમખમ ઇત્યાદિ પાઠક્રમેણ, એ પાઠક્રમથી 4 ગાથા છે. તત પરમ રાગાદિ પરિણામ એવ દ્રવ્ય કર્મ કારણાત ભાવકર્મ ભન્યત ઇતિ પરિણામ મુખ્યત્વે આદા કમ્મલી મસો ઇત્યાદિ સૂત્ર દ્વયમ, 2 સૂત્ર એ રીતે છે કે રાગાદિ પરિણામ એવો દ્રવ્ય કર્મ કારણાત ભાવકર્મ, રાગાદિ પરિણામ છે દ્રવ્ય કર્મનું કારણ, અને દ્રવ્ય કર્મ એ પાછું ભાવકર્મનું કારણ, પરસ્પરસમાં કારણ કાર્ય સંબંધ છે, નિમિત્ત નિમિત્ત એવા પરિણામની મુખ્યતાથી 2 સૂત્ર છે. તદનંતર કર્મફલ ચેતના, કર્મચેતના, જ્ઞાન ચેતના ઇતિ ત્રિવિધ ચેતના પ્રતિપાદિન રૂપેણ પરિણવદી ચેદના એ ઇત્યાદિ સૂત્ર ત્રણ, પછી જે 3 સૂત્ર છે એમાં કર્મફળ ચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના એ પ્રકારની જે ત્રિવિધ ચેતના છે એનું પ્રતિપાદન છે. તદનંતર શુદ્ધાત્મ ભેદભાવના ફલમ કથયન સન તત્તાકરણમ ઇત્યાદિ એક સૂત્રો, એક સૂત્રેણ ઉપસંહાર હતી, ત્યાર પછી એક સૂત્ર ઉપસંહાર રૂપે છે કે જેમાં શુદ્ધાત્માની ભાવના, ભેદભાવના કે ભેદજ્ઞાન રૂપ જે શુદ્ધાત્માની ભાવના છે એના ફળ રૂપે કથન છે. એવું ભેદભાવના અધિકારે, ભેદ જ્ઞાનનો અધિકાર મુખ્ય છે અહીંયા, ભેદભાવના એટલે ભેદ જ્ઞાનનો અધિકાર. સ્થળ પંચકેનો સમુદાય પાત્મિકા, 5 સ્થળમાં આ રીતે સમુદાય પાત્મિકા છે. તદ યથા તે આ રીતે એમ કરીને 116 ગાથાની ટીકા શરૂ કરે છે અહીંથી. અથ નર નારકાદી પર્યાય કર્માધીનત્વેન વિનેશ્વરત્વાત ઇતિ શુદ્ધ નિશ્ચય ન જીવરૂપમ ન ભવતી ઇતિ ભેદભાવનામ કથયતિ. આ કર્મના ફળે જે જીવને અવસ્થા પ્રાપ્ત થાય છે એનાથી ભેદજ્ઞાન કરાવે છે કે નર નારક આદિ જે પર્યાયો છે એ કર્મને આધીન છે. વર્તમાનની આ મનુષ્ય પર્યાય કર્માધીન છે, એ મનુષ્ય પર્યાયમાં થનારા અનેક પ્રકારના પૂતગળોના સંયોગ વિયોગ તે પૂર્વકર્મને આધીન છે, વર્તમાન પ્રયત્નને આધીન છે નહીં. કે જીવ બુદ્ધિપૂર્વક વર્તમાન પ્રયત્ન કરે છે તો પણ એ પ્રયત્ન જે કાંઈ પૂર્વકર્મને આધીન થવાનું હોય છે એમાં નિમિત્તરૂપ ગણવામાં આવે છે. એક માણસ વેપાર કરે છે, જો કોઈ પૂર્વના પુણ્યના ઉદય હોય ને સફળતા મળે તો એના પ્રયત્નને સફળતાનું નિમિત્ત કહેવામાં આવે છે. કોઈ પૂર્વના કર્મના યોગે એને અસફળતા મળવાની હોય તો એના પ્રયત્નને અસફળતાનું નિમિત્ત ગણવામાં આવે છે. આપણે તિલના ડબ્બા લઈએ, ઠીક પ્રેમભાઈ, ક્યારેક ક્યારેક મન કરે. હવે એમાં ભાવ વધે ભલે બીજા બધાને મોંઘું મળે, એવું છે આ બધું, તો આપણને લાભ થાય. અને ભાવ ઘટો તો નુકસાન થાય. હવે ભાવ વધે ને ભાવ ઘટી કાંઈ આપણા હાથની વાત ખરી? એમ કે ભાવ વધારવા કે ભાવ ઘટાડવા એ કાંઈ આપણા હાથની બાજી ખરી? એમાં પૂછો તમે બે ચાર દિવસે કે વધ્યું છે કે ઘટ્યું છે, અથવા છાપામાં જોઈ લે ભાવ ઘટ્યા છે ચાલો નુકસાન જશે, ભાવ વધ્યા છે તો ચાલો નફો મળશે. આ સિવાય આપણું ચાલે કેટલું એમાં, પણ ખરીદ્યા ખરીદવામાં આપણું ચાલે કે નહીં? માણસને એમ થાય વેચવામાં આપણું ચાલે કે નહીં? કે જો વધવા ઘટવામાં ચાલતું નથી તો ખરીદ વેચાણમાં ચાલતું નથી, થાય છે કે નહીં? વેચી નાખે ને ભાવ વધે, એને લીધા પછી ભાવ ઘટે, ત્યારે એમ થાય કે આ ઘટ્યા પછી લીધું હોત તો સારું હતું, અને લીધા પછી વેચ્યું હોત તો સારું હતું. ક્યારે વિકલ્પ આવે કઈ ખબર છે? કેમ પેલા નો આવ્યો ને કેમ પછી નો આવ્યો ને ત્યારે જ વિકલ્પ આવ્યો? એમ સૂચવે છે કે પૂર્વ કર્મ અનુસાર જીવ નો વર્તમાન રાગ નિમિત્ત થાય છે. બસ એટલી વાત છે, જે થવાનું હોય એમાં નિમિત્ત થાય છે. આ નિમિત્ત થઈને નવું કરે છે એમ નહીં, પણ જે થવાનું હોય એમાં નિમિત્ત થાય છે, એટલી વાત છે. એવા જગતના પ્રત્યેક કાર્યમાં, આ તો એક વેપારનું દ્રષ્ટાંત છે, પણ તમામ કાર્યમાં આવવું જમવું આવાગમનથી માંડીને મારી ઈચ્છા પ્રમાણે જમું છું, મારી ઈચ્છા પ્રમાણે આવું છું, આવું એક રજકણથી માંડીને દેહાંત પર્યંતની બધી ક્રિયા છે એ પૂર્વકર્મને આધીન છે, જીવના વર્તમાન પ્રયત્નને આધીન. નિમિત્ત એટલે એ તો ફક્ત ત્યાં સંયોગ રૂપે હોય છે, જીવનો ભાવ અથવા ઈચ્છા ફક્ત સંયોગ રૂપે ત્યાં હોય છે, જે થવાનો હોય છે એમાં આવો સંયોગ હોય છે. હવે સંયોગ કેવો હોય છે કે અનુકૂળ જ હોય છે એમ નથી, એને એનો સંયોગ એવો છે કે મારે પૈસા કમાવા છે અને પૈસા ખોવે, તો એનો કમાવાનો વિકલ્પ ત્યાં ખોવામાં નિમિત્ત રૂપે છે, વિકલ્પ કમાવાનો છે અને ખોવામાં નિમિત્ત રૂપે થાય છે, એમ છે. આપણે આ તો આપણા અનુભવથી જોઈ શકીએ એવી વાત છે કે મને યાદ ના આવ્યું નહીતર મારે આમ કહેવું હતું, એમ માણસ કે છે કે નહીં? મને યાદ ના આવ્યું નહીતર મારે આમ વાત કરવી હતી, એ વખતે મને યાદ ના આવ્યું. એનો અર્થ શું છે કે તારો સ્મૃતિ જ્ઞાન નો પર્યાય છે એ પણ તારી ઈચ્છાને આધીન નથી. હવે તારો સ્મૃતિ જ્ઞાન નો પર્યાય જો તારી ઈચ્છાને આધીન નથી તો તારો એથી અતિરિક્ત એવો રાગ તારી ઈચ્છાને આધીન છે, એથી અતિરિક્ત એવો રાગ નો વિષય તારી ઈચ્છાને આધીન છે, એ તો બની શકે એવું છે જ નહીં. તારો જ્ઞાન નો પર્યાય જ્યાં ત્યારે તારા કીધામાં નથી, ત્યારે પછી રાગનો ને રાગના વિષયનો પર્યાય તારા કીધામાં હોય, તારી ઈચ્છાને આધીન હોય, એ વાત બની શકે એવું નથી. બહુ બુદ્ધિમાન હોય, બહુ જ સૂક્ષ્મ વાળો હોય, છતાં એક સેકન્ડમાં ભૂલી જાય. એમ કે હમણાં યાદ હતું એક સેકન્ડ પહેલા, અત્યારે હું ભૂલી ગયો છું એમ કે. શ્રુત જ્ઞાનનો એટલો બધો સૂક્ષ્મ હોય કે દુનિયાની એકદમ હાયર લેવલની ટેકનોલોજીમાં એનું મગજ કામ કરતું હોય. હા, કે ભાઈ આ તો એકદમ હાઈ ટેકનિકનો સબ્જેક્ટ છે, સાયન્સમાં હોય છે ને, અમે સંશોધન કરતા હતા કેમિકલમાં, ફ્યુઅલ એડિટિવ, ઊંચામાં ઊંચું ટેકનિકલ સબ્જેક્ટ ગણાય તો એક સેકન્ડમાં તો એની વિસ્મૃતિ થઈ જાય. વિસ્મૃતિ થતા વાર લાગતી નથી. હવે આવું વાંચીને વાંચીને વિચારી વિચારીને ઊંડા ઉતરી ઉતરીને કોઈ વિષયની અંદર પારંગતતા કોઈ કરી હોય એટલો એનો બુદ્ધિનો વર્તમાન ક્ષોભક્ષમ હોય તો પણ એને વિસ્મૃત થતા તો બિલકુલ વાર નથી લાગતી. એટલું તો એ મતી સુદ આંગળું છે, સદમસ્તનું મતી સુદ અને એટલું પાંગળું છે. એને પાછું શુદ્ધાત્માના પરિણામ સાથે જેને સંબંધ નથી એવું છે. મુનિ હોય છઠ્ઠા સાતમા ગુણ સ્થાને હોય ને એનો ક્ષોભક્ષમ બહુ પાંગળો હોય. મિથ્યા દ્રષ્ટિ હોય ને ક્ષોભક્ષમ એવો હોય કે જેને પાણીનો પૂર લાગે એવો હોય, કેટલું જ્ઞાન છે એમ લાગે. વિચિત્રતા ક્ષોભક્ષમ એવી છે એટલે કે એની કાંઈ કિંમત નથી એમ એનો અર્થ છે કે એની કાંઈ કિંમત નથી. અત્યારે તો દુનિયામાં ભણેલા માણસને, બુદ્ધિવાળા માણસને, કાર્યક્ષમ માણસને કાર્યક્ષમતા ઘણી છે એમ કે કાર્યક્ષમતા ઘણી છે એનો અર્થ શું? ગમે તે કામ સોંપો બધું બરાબર બહુ સારી કાર્યક્ષમતા છે એટલે કરી શકાય છે. પછી કોઈ બધું સમજવા જેવું છે. મિથ્યા દ્રષ્ટિ જીવને નિજ સ્વભાવના સામર્થના અજ્ઞાનમાં એ બધા અભિમાનમાં નિમિત્ત થાય છે સિવાય બીજું કાંઈ થતું નથી. નુકસાનનું કારણ કે છે કે નર નારક આદિ પર્યાય, આદિ પર્યાયમાં આ બધા લઈ લેવા. નર નારક થી માંડીને એના મતિસૂતના બુદ્ધિના અને રાગાદિના બધા પર્યાય ના લઈ લેવા. જેટલા કોઈ વિકારી પર્યાય છે બધા વિકારી પર્યાય છે. નર નારક વિકારી પર્યાય છે, એના રાગ દ્વેષમો વિકારી પર્યાય છે, અને એના મતિસૂદ વિભાવ વિકારી પર્યાય છે, વિભાવ જ્ઞાન પર્યાય છે. કર્મ આધીનત્વેનો, કર્મને આધીન હોવાથી વિનશ્વર છે, નાશવંત છે. ઇતિ શુદ્ધ નિશ્ચયનો, જીવ સ્વરૂપમ ન ભવતી, એ નાશવંત હોવાથી શુદ્ધ નિશ્ચયથી જીવનું સ્વરૂપ નથી એવું વિકારી પર્યાય અને શુદ્ધ જીવ સ્વરૂપની વચ્ચે ભેદ ભાવના એટલે ભેદ જ્ઞાન કરાવે છે. આ હેતુ છે. 116મી ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે આજ એવો કોઈ ક્રિયા સ્વભાવ નિષ્પન્ન છે નથી, નથી આજ એવો કોઈ, આજ છે એવો જે ક્રિયા સ્વભાવ છે એ શાશ્વત નથી. એ શાશ્વત નથી એમ કહેવા પાછળ તું શાશ્વત છો અને એ શાશ્વત નથી એમ વિજ્ઞાન કરાવું છે. આવી રીતે તાત્પર્ય થાય છે. ગુરુભાઈ તું ત્રિકાળ છો, તારા સ્વરૂપથી તું પરિપૂર્ણ છો એવો તું ત્રિકાળ છો, અને આ જેટલા કોઈ નર નારકાદી પર્યાય છે એ એકે શાશ્વત નથી. તારું નિત્યપણું છે ને એનું અનિત્યપણું છે એમ બે વચ્ચે ભેદ કરાવે, ભેદ ભાવના કરાવે છે. ભેદ ભાવના કથયતી એસો તી નથી કોઈ, તંકોદ કિરણ જ્ઞાયક એક સ્વભાવ પરમાત્મ દ્રવ્ય વત સંસારે મનુષ્યાદિ પર્યાયેશુ મધ્યે સર્વદા એવ એશ એક રૂપે એવ નિત્યોપી કોપી નાસ્તી. આ સંસારમાં મનુષ્યાદી જે પર્યાય છે એમાં જેમ તંકોત્કીર્ણ જ્ઞાયક એક ભાવરૂપ પરમાત્મા સ્વભાવ છે એની જેમ કોઈ નિત્ય નથી. નિત્ય નથી કોની જેમ નિત્ય નથી? કે ભગવાન આત્મા તંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ એ નિત્ય છે. એના જેવો આ સંસારમાં પરમાત્માવત કોઈ પણ નિત્ય નથી, એક પર્યાય નથી. આમ લીધું લે સરખામણી આની સાથે લીધી કે ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવ પરમાત્મા દ્રવ્યવત એ નિત્ય છે. ટંકોત્કીર્ણ છે એટલે એ નિત્ય છે. આ મનુષ્યાદિ પર્યાયમાં સંસારમાં મધ્યમાં સર્વદા એવું એકરૂપ કોઈ નથી કે જેવા પરમાત્મા દ્રવ્ય રૂપે એ ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવે પરમાત્મા બિરાજમાન છે એના જેવું કોઈ નથી. તમે ગમે પર્યાય જાઓ એમ કે છે સર્વાર સિદ્ધિ ની પર્યાય હો, ઇન્દ્ર ની પર્યાય હો, મનુષ્ય માં રાજા ની પર્યાય હો, કોઈ નિત્ય નથી. જેને અનિત્યતા દેખાય છે એ અનિત્યતા ઉપર એને આકર્ષણ થતું નથી. આ એક એનો સામાન્ય નિયમ છે. જયારે એક ચીજ અનિત્ય દેખાય છે પછી અનિત્ય છે એનું જે અનિત્યપણાનું જ્ઞાન છે એ જ્ઞાન જ એને નિત્યપણે રાખવાના પ્રયાસમાં રહેતો નથી. એની પકડ છૂટી જાય છે. પકડ તો ત્યાં છે કે નિત્ય છે ત્યાં એની પકડ છે. નિત્યના આભાસમાં એની પકડ છે. પણ જ્યારે અનિત્ય છે એવું જે જ્ઞાન છે, બરફ ઓગળતો હોય પ્રતિ સમય એનું પાણી થતું, એને બરફ રૂપે રાખવાનો કોણ કોણ પ્રયત્ન કેવી રીતે કરશે? એ ખરાશ છે. એમ અનિત્ય છે. ચક્રવર્તીને છ ખંડનો પથારો દેખાય સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીને. તે એમ જુએ છે કે આ ચાર દિવસની ચાંદની નથી, ચાર દિવસની નથી, અનાદિ અનંત એવો હું. એમ એની પાસે વર્તમાન આયુષ તો ચાર દિવસે નથી, એવું છે. પછી એના ઉપર પકડ કેટલી? હવે એ આયુષમાં અનેક પ્રકારના સંગ પ્રસંગ થાય તો એના ઉપર પકડ કેટલી? જ્યાં વર્તમાન ભાવ ઉપર પકડ નથી તો ભાવની અંદર થતા નાના મોટા પ્રસંગો એના ઉપર પકડ કેટલી? એના ઉપર તો એનો કોઈ રેશિયો લાગુ પડતો એવું છે. એવી દ્રષ્ટિ થઈ જાય છે. કોઈ નાસ્તી કોઈ નથી. તરી મનુષ્યાદિ પર્યાય નિવર્તિકા સંસાર ક્રિયા સાપી ન ભવિષ્યતિ. તેથી મનુષ્યાદિ પર્યાય રૂપ સંસારની ક્રિયા તે પણ નથી થતી અથવા થશે નહીં, તે પણ નહીં થાય. કોઈ પણ ભવિષ્યની ક્રિયા વર્તમાન વર્તમાન કે ભવિષ્ય કોઈ પર્યાયની સ્થાયી છે નહીં, અસ્થાયી પર્યાય છે. લોકો બહુ દુઃખી છે. અમેરિકા વગેરે ધનાઢ્ય દેશોમાં આકુલતા અને દુઃખ ઘણું છે. એનું કારણ કે એ લોકોનું કોઈ સ્થાયી જીવન નથી. ત્યાં કોઈ એમની પરિણીત જીવનમાં કોઈ પત્ની આખી જિંદગી રહેવા માટે બંધાઈને રહે નહીં. પહેલેથી જ એ કે અમે આખી જિંદગી તમારી સાથે રહેવા માટે બંધાયેલા નથી. અમારું મગજ ફરશે કે આ ચાલ્યા. ગ્રહસ્થમાં ગ્રહસ્થી જીવનનું ત્યાં અસ્થાયીપણું એટલું છે કે લાખો કરોડો ને અબજો રૂપિયા હોવા છતાં એને અસ્થાયીપણાને લઈને પરિસ્થિતિમાં કોઈ ચેન રહેતો નથી. એવી તો ત્યાંની બહારની પરિસ્થિતિ છે. એક એક કામની એવી ક્ષણ પ્રત્યેક પ્રસંગમાં એને શાંતિ થાય, સ્થાયી શાંતિ થાય એવો કોઈ આધાર જ એને મળતો નથી. એટલે બાહ્ય સગવડતાના સાધનો એને સુખના શાંતિના નિમિત્ત થતા નથી. આ પરિસ્થિતિ અનાદિ અનંત અસ્તિત્વને જોયું એને કેટલાક પ્રસંગોનું કેટલું સ્થાયી પણ દેખાય તો એની પછી કિંમત કેવી રીતે આવે? તો એની કિંમત આવવાનો સવાલ રહેતો નથી. એને વ્યતીત થતું જ જોવામાં આવે છે. શરૂઆત થઈ એમાં જ એને વ્યતીત થતું જોવામાં આવે છે. એટલે એના ઉપર એની પકડ રહે. એને પ્રસાદી પર્યાય એની સંસાર ક્રિયા એ પણ એને નહીં થાય, એ પણ નહીં હોય. એને નાસ્તી ક્રિયા મિથ્યાત્વરાગાદી પરિણતિ સંસાર કર્મ ઇતિ યાવત ઇતિ પર્યાય નામ ચતુષ્ટાય ચતુષ્ટય રૂપા ક્રિયાસ્તી એવ ન નથી. ક્રિયા ક્રિયા પણ નથી એવો કોઈ પર્યાય નથી અને એવી કોઈ ક્રિયા નથી. સ્વભાવ નિવૃત્તા એટલે સ્વભાવને નિષ્પન્ન, સ્વભાવથી નિષ્પન્ન એવી ક્રિયા નથી. નિવૃત્તાના અર્થ નિષ્પન્ન થાય છે. મનુષ્યાદી પર્યાયથી નિષ્પન્ન એવી પણ સંસારી કોઈ ક્રિયા નહીં હોય. મિથ્યાત્વ રાગ આદિ પરિણતિ એ રૂપ જે સંસાર છે, કર્મ ઇતિ યાવત ઇતિ પર્યાય નામ ચતુષ્ટય રૂપા. નામ કર્મને આધીન છે ને, પાછળ ચીલે છે નામ નામાઠ્ય કર્મ સ્વભાવ. એમ નર નારક એ બધી જે પર્યાય છે નામ કર્મનું ફળ છે. ચાર ચાર પ્રકારની ક્રિયા એ પણ નથી, સચ કથમ ભૂતા નથી એમ નથી એમ છે, ન નાસ્તી નથી એમ નથી, એટલે કે છે સચ કથમ રૂપા સ્વભાવણિમત્તા, સ્વભાવથી નિષ્પન્ન શુદ્ધાત્મ સ્વભાવાત વિપરીત પે નર નારકાદિ વિભાવ પર્યાય સ્વભાવે નિવૃતા, જે આત્માનો શુદ્ધ સ્વભાવ છે એનાથી વિપરીત જે નર નારકાદિ વિભાવ પર્યાય છે, વિભાવ પર્યાયના સ્વભાવથી એ નિષ્પન્ન છે, તરી કેમ નિષ્ફળા ભવિષ્યતિ, એ કઈ રીતે નિષ્ફળ થાય છે, મોક્ષ માટે નિષ્ફળ છે ને, ક્રિયાહી નથી અફલા, ક્રિયાહી નાસ્તી અફલા, તો મિથ્યાત્વરાગાદી પરિણતિ રૂપા ક્રિયા યદ્યપિ અનંત સુખાદી ગુણાત્મક મોક્ષ કાર્ય પ્રતિ નિષ્ફળા, તથાપિ નાના દુઃખદાયક સ્વકીય કાર્યભૂત મનુષ્યાદી પર્યાય નિવર્તકત્વા સફલા ઇતિ, મનુષ્ય પર્યાય મનુષ્ય પર્યાય નિષ્પત્તિ એવ અસ્ય ફલમ, તે ક્રિયા નાસ્તીય ફલા નથી, સામ્યાત્વરાદી પરિણતિ રૂપ છે, એ મિથ્યાત્વ રાગ દ્વેષ મોહ વગેરેના પરિણામ સહિતની ક્રિયા એ નિષ્ફળ નથી, ક્રિયા એ નાસ્તી અફલા એ અફળ નથી, સંસાર માટે એ સફળ છે, જોકે અનંત સુખાદી ગુણાત્મક જે મોક્ષનું કાર્ય તેના પ્રત્યે નિષ્ફળ છે, તો પણ અનેક પ્રકારનો જે દુઃખદાયક છે સ્વકીય કાર્યભૂત પોતાના કાર્યથી અનેક પ્રકારે જે દુઃખનું કારણ થાય છે એવું જે મનુષ્યાદી પર્યાય તેના સ્વભાવ નિષ્ફળ થતી એવી સફળ છે, તેથી મનુષ્યાદી પર્યાય નિષ્પત્તિ એવ છે ફલમ, એટલે મનુષ્ય દેવ નારકી વગેરે એનું ફળ છે, એની પ્રાપ્તિ થતી એનું ફળ છે, એના ફળ માટે તે ક્રિયા સફળ છે અને મોક્ષ કાર્ય માટે એ નિષ્ફળ છે, આમ બે સામે સામે લીધા હતા, નહીં તો મૂળ પદ પેઠું છે કે ક્રિયા એ નથી અફલા, ક્રિયા અફળ નથી, રાગ દ્વેષ મોહની ક્રિયા એ સંસારનું ફળ લાવવા માટે નિષ્ફળ જશે નહીં, તને સંસારનું દુઃખનું ફળ તને મળશે મળશે ને મળશે, એમાંથી આ બીજું પ્રતિપક્ષ કાઢ્યો છે કે અનંત સુખાદી ગુણાત્મક જે મોક્ષ કાર્ય તે પ્રત્યે તે નિષ્ફળ છે, સંસાર પ્રત્યે સફળ છે તો મોક્ષ પ્રત્યે તે નિષ્ફળ છે, કથમ જ્ઞાયતિ છે એ કેવી રીતે જાણવું જોઈએ, ધમ્મો જદી નિષ્ફલો પરમો, ધર્મ યદી નિષ્ફળ, ધર્મ નિષ્ફળ છે, જો ધર્મ નિષ્ફળ છે પરમ નિરાગ પરમાત્મા ઉપલંબ પરિણતિ રૂપ આગમ ભાષયા પરમ યથાખ્યાત ચારિત્ર રૂપો યો વા યો સૌ પરમો ધર્મ સ કેવળ જ્ઞાનાદી અનંત તુષ્ટ વ્યક્તિ રૂપસ્ય કાર્ય સમયસાર ઉત્પાદકત્વાત સફળોપે નર નારકાદી પર્યાય કારણભૂત જ્ઞાનાવરણાદી કર્મબંધન ન ઉત્પાદે તત્વ કારણા નિષ્ફળ, કઈ રીતે નિષ્ફળ છે તો એમાંથી સફળપણું કઈ રીતે છે એવો પ્રતિપક્ષ રજૂ કરી અને પછી ધર્મનું સંસાર હશે નિષ્ફળપણું કેવી રીતે છે એ વાત લીધી, ધર્મ યદી નિષ્ફળ, ધર્મ નિષ્ફળ છે, ધર્મ એટલે શું કે પરમ નિરાગ પરમાત્મા ઉપલંબ પરિણતિ રૂપ, પોતાના સ્વરૂપના નિરાગ પરમાત્માની ઉપલંબ, ઉપલંબ એટલે એનો આશ્રય, આશ્રયરૂપ જે પરમ પરિણતિ છે ઉત્કૃષ્ટ પરિણતિ છે તે પરમ ધર્મ છે, આગમ ભાષાથી એને એવા પરમ ધર્મને નિરીજ પરમાત્મા સ્વરૂપનો પૂર્ણ આશ્રય કરવો તે પરમ ધર્મ છે, આગમ ભાષાથી તેને પરમ યથાખ્યાત ચારિત્ર રૂપ ધર્મ પરમ ધર્મ કહેવામાં આવે છે, એવું જ્ઞાન થાય છે ને, ચલો 13મું સ્થાન, સો કેવળ જ્ઞાનાદી અનંત ચતુષ્ટય વ્યક્તિ રૂપસ્ય, તે જ કેવળ જ્ઞાનાદી અનંત ચતુષ્ટય, કેવળ જ્ઞાન કેવળ દર્શન પરમાનંદ વગેરે અનંત ચતુષ્ટયની વ્યક્તિ એટલે પ્રગટતા રૂપ જે કાર્ય સમયસાર છે તેનો ઉત્પાદક છે ધર્મ છે તેનો ઉત્પાદક હોવાથી એ સફળ છે, તો પણ નર નારકાદી પર્યાય કારણભૂત, નર નારકની અવસ્થા થવામાં કારણભૂત અને જ્ઞાનાવરણાદી આઠે કર્મોની પ્રકૃતિનો બંધ થવામાં કારણભૂત તેનો ઉત્પાદક નથી, ન ઉત્પાદે એને ઉત્પન્ન કરતો નથી, તે કારણથી તેને નિષ્ફળ કહેવામાં આવે છે. એની નિષ્ફળતાનું કારણ આ રીતે અપેક્ષા એ નિષ્ફળ છે એમ કે છે. શું ધર્મ છે? એ સંસારનું ઉત્પાદક નહીં હોવાથી સંસાર અર્થ છે તે ધર્મ નિષ્ફળ છે, અને મોક્ષ અર્થે તે ધર્મ સફળ છે. એમ બી સફળ નિષ્ફળની અપેક્ષા છે. અથવા સૂત્રસ્ય દ્વિતીય વ્યાખ્યાન ક્રિયતે, આ સૂત્રનું આ ગાથાનું બીજા પ્રકારે વ્યાખ્યાન આ રીતે કરવામાં આવે છે. બે અર્થ ઘટાયા છે. એ તો આ કયો તે શબ્દ અનુસાર કે યથા શુદ્ધેન રાગાદિ વિભાવેન ન પરિણમતી અયમ જીવ, તથા એવ શુદ્ધેન અપી ન પરિણમતી ઇતિ યદુક્તમ સાંખ્યેન તન નિરાકૃતમ ઇતિ. એક સાંખ્યનો અભિપ્રાય છે ને, પહેલેથી મેં કહ્યું કે જે સાંખ્યનો અભિપ્રાય છે એનું અહીંયા નિરાકરણ કરશું. તો કઈ રીતે? કે જેમ શુદ્ધનયથી રાગાદી વિભાવ ભાવે જીવ પરિણમતો નથી. શુદ્ધનયથી શું છે? શુદ્ધનયથી જીવના સ્વરૂપને જોવામાં આવે તો જીવ કદી રાગાદી વિભાવ પરિણામે પરિણમતો નથી. શુદ્ધનયનો વિષયભૂત જે આત્મા છે પરમાત્મા, એને રાગ કદી થતો નથી, ત્રણ કાળમાં રાગ થતો નથી એને. તથા એ અશુદ્ધ નહીં, બીજું તેમ જે અશુદ્ધ નહીંથી પણ જો ન પરિણમતી, એમ અશુદ્ધ નહીં પણ જો જીવને રાગ થતો નથી, વિદુક્તમ સાંખ્ય નિરાકૃતમ, એવું જે સાંખ્ય છે તેનું નિરાકરણ કરવામાં આવે છે. એટલે શું કહેવામાં, કે સાંખ્યનો અભિપ્રાય એવો છે કે જીવ છે ત્યાં પુરુષ તે છે, પુરુષ અને પ્રકૃતિ. તો પુરુષ છે એ શુદ્ધ છે અને દોષ છે તે પ્રકૃતિનો છે. શુદ્ધ નહીંથી જેમ જૈન મતમાં જીવ પરિણમતો નથી, એમ ત્યાં સર્વથા એટલે અશુદ્ધ નહીંથી પણ પરિણમતો નથી રાગાદી વિભાવ ભાવે, એમ માનવામાં આવે છે. એનું નિરાકરણ કરવામાં એમ બીજું કથમિતિ છે. કઈ રીતે? કે અશુદ્ધ નહીં મિથ્યાત્વ રાગાદી વિભાવ પરિણત જીવાનામ નરનારકાદી પર્યાય પરિણતિ દર્શનાત ઇતિ. કહે છે કે અશુદ્ધ નહીંથી જીવને મિથ્યાત્વ જોવામાં આવે છે, રાગાદી વિભાવ જોવામાં આવે છે, અને એનું ફળ નરનારકાદી પર્યાય ચાર ગતિનું પરિભ્રમણ પણ જોવામાં આવે છે. એવી નરનારકાદી પર્યાય પરિણતિ દર્શનાત ઇતિ, એનું દર્શન થાય છે, એ સ્પષ્ટ જણાય છે કે જીવ અશુદ્ધ નહીંથી અશુદ્ધ પર્યાય પરિણમે છે, શુદ્ધ નહીંથી ક્યારે પણ એ અશુદ્ધ પર્યાય પરિણમતો નથી, એમ અપેક્ષા એને જાણવું જોઈએ. તેથી સર્વથા અશુદ્ધ પરિણમતો નથી એ અભિપ્રાય બરાબર નથી એમ શક્ય. એવમ પ્રથમ સ્થળે સૂત્રગાથા ગાથા, આ રીતે પહેલા સ્થળમાં પહેલી ગાથા કહેવામાં આવી છે. એકમાં અધિકાર પૂરો થયો, આ બીજો અધિકાર શરૂ કર્યો છે. જ્ઞેય તો પુના પણ બહુ વિસ્તાર વાળો છે, એક 200 ગાથા કરી છે. પહેલો અધિકાર 24 ગાથામાં પૂરો કર્યો, હવે બીજો અધિકાર ચાલે છે. સંસાર અર્થ સફળ છે અને સફળ પણ અપેક્ષા એ છે, એની અપેક્ષા જાણવી ઉપાદાનથી સફળ પણ છે, પણ છતાં એની રાગાદી ક્રિયાનો ઉપાદાન પોતાના સ્વભાવથી વિરુદ્ધ હોવાથી સ્વાભાવિક સફળ પણ નથી તે અપેક્ષા એ, તેનું ને તેનું અફળ પણ થઈ શકાય છે. મોક્ષ છે એ સ્વાભાવિક ફળ છે, કૃષ્ણનો ફળ નથી થતું તે અપેક્ષા એ રાગાદી ક્રિયા સફળ સંસાર અર્થે સફળ હોવા છતાં, કર્મનું ફળ એને મળતું હોવા છતાં એને નિષ્કર્મનું ફળ નહીં મળતું હોવાથી એને અફળ ગણવામાં આવે. એક માણસ એમ કે ને કે ભાઈ તમે આ કામ માટે નકામા છો, આ કામ માટે કામ ના છો, બસ એના જેવી વાત છે. આ કામ તમને આવડે છે માટે એમાં તમે સફળ થશો, અને બીજું કામ તમને આવડતું નથી એટલા માટે તમે નિષ્ફળ જશો. બસ આના પરિણામ સંસાર માટે સફળ છે. એમાં બે વાત કરી, એક અન્ય મતની સાથે વાત એમ કરી સાંખ્ય મતની સામે, કે સાંખ્ય મતમાં એમ માને છે કે જીવ સર્વથા નિર્દોષ છે અને પ્રકૃતિનો દોષ છે. દોષ છે જેટલો કાંઈ દોષ દેખાય છે તે પ્રકૃતિનો છે અને જીવ તો સર્વથા નિર્દોષ છે. એને એમ કહ્યું કે શુદ્ધ નહીંથી જીવ નિર્દોષ છે, અશુદ્ધ નહીંથી તે જીવ દોષિત છે. કેમ કે અશુદ્ધ નહીં જેટલા રાગાદી પરિણામે પરિણમે છે એનું ફળ પણ મનુષ્યાદી પર્યાય ચાર ગતિની પર્યાય જોવામાં આવે અને એ સફળ પણ એ પર્યાયનું રાગાદી ભાવનું જોવામાં આવે છે. કેમ કે તે રાગાદી ભાવ મોક્ષ માટે નિષ્ફળ છે. એમ અસ્તી નાસ્તી થી રાગાદી ભાવ સંસાર માટે સફળ છે અને મોક્ષ માટે નિષ્ફળ છે. એમ આખી સમજવાની વાત છે. 170 નો મથાળો હવે મનુષ્ય આદિ પર્યાયો જીવને ક્રિયાના ફળ છે એમ વ્યક્ત કરે છે. આ તો એટલા માટે લખે પોતે ભેદ જ્ઞાન કરી શકે, અપેક્ષા બુદ્ધિમાં સમજાય તેથી કઈ ડાળિયા થવાના. એનાથી ભેદ જ્ઞાન થાય કે આ વર્તમાન મનુષ્ય પર્યાય એ ખરેખર હું નથી, હું સ્થાયી ત્રિકાળ ચિદરૂપ છું અને જેટલી કોઈ મનુષ્યની અવસ્થામાં જે કાંઈ છે એ સિવાયનું એ બધું અસ્થાયી છે, કર્મના ફળરૂપ છે અને મારા સ્વરૂપ ભૂતે નથી. એવું એને ભેદ જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવે. એ મનુષ્યાદી પર્યાયો જીવને ક્રિયાના ફળ છે. જીવને ક્રિયાના એટલે રાગદ્વેષની ક્રિયાના એ ફળ છે એમ આ ગાથામાં વ્યક્ત કરે છે. કમમ નામ સમખમ સ્વભાવ મદ અપણો સહાવેણ અભિભૂયો નરમ તિર્યમ મણેરિયમ વા સુરમ કુણદિ નામ સંજ્ઞા વાળું કર્મ પોતાના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પરાભવ કરીને મનુષ્ય નારક અથવા દેવ પર્યાયને કરે. આ ગાથામાં એક બહુ સારો દ્રષ્ટાંત દીધો છે કે તેલ બળીને દીવો થાય છે. દીવો પ્રગટે છે ને આ તેલનો દીવો, તેલ બાળીને દીવો પ્રગટાવવામાં આવે છે. એમ તારા સ્વભાવને બાળીને મનુષ્યાદી પર્યાયમાં તો છો એમ એવી વાત લીધી. સ્વભાવનો પરાભવ લીધો છે ને, જીવના સ્વભાવનો પરાભવ કરીને માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણું અને પરમાનંદપણે રહેવું પરિણમવું એનો સ્વભાવ છે. એને બાળીને એ રાગ દ્વેષ મોહ મિથ્યાતના ભાવમાં પરિણમી જાય છે. ક્રિયા ખરેખર આત્મા વડે પ્રાપ્ય હોવાથી કર્મ છે. ક્રિયાની જનરલ વ્યાખ્યા કરી કે કોઈ પણ ક્રિયા આત્મા વડે કરાતી હોવાથી પ્રાપ્ત કરાતી હોવાથી તેને કર્મ કહેવામાં આવે છે. અર્થાત આત્મા ક્રિયાને પ્રાપ્ત કરે છે, આત્મા ક્રિયાને પહોંચે છે, તેથી ખરેખર ક્રિયા જ આત્માનું કર્મ છે. રાગાદી ક્રિયાને ક્રિયા કહે છે. જે કોઈ રાગ દ્વેષ મોહની ક્રિયા છે તે આત્મા વડે કરાતી હોવાથી, સાંખ્ય નિરાકરણ કર્યું ને કે આત્મા તો કરતો જ નથી, તો કે આત્મા વડે ક્રિયા કરાતી હોવાથી તે આત્માનું કર્મ છે. તો માણસે બોલે છે કે તમે આવું કર્મ કેમ કર્યું એમ કહે છે ને, કે કોઈ અનિષ્ટ કાર્ય કરે તો એને કર્મ કર્યું એમ કહેવામાં આવે છે. કેમ કે કર્મનું ફળ એને ભોગવવું પડશે. નામ ચાર ગતિમાં મનુષ્ય કર્મ છે, મનુષ્ય કર્મ છે એ નામ કર્મ છે. આ શરીરનો જે આકાર છે મનુષ્યપણે એ નામકર્મની પ્રકૃતિનું ફળ છે. એમ છે કેમ આનો આકાર મનુષ્યપણે છે અને તિર્યંચના કોઈ આકારે નથી એમ નામકર્મની પ્રકૃતિ છે ને.
અઘાતિચાર છે એમાં, નામકર્મમાં છે. ના ના, એની પિતાતાનું પ્રકૃતિ છે, એ જ મુખ્ય નામ પ્રકૃતિ, એની પિતાતાનું પ્રકૃતિ છે. પછી એની અંદર આ સહન ને આ અને તે બધા પિતા વિભાગમાં હાડકા ને ચામડા ને બધું આવે. પછી મનુષ્ય ગમે એ દેશમાં જન્મ હોય, ગમે એ કાળમાં જન્મ હોય, તો એનો આકાર મનુષ્ય પણ હોય, ઊંચાઈ નીચાઈ ગમે એટલી ઓછી વધતી હોય. પછી મનુષ્યને યોગ આકાર હોય છે, એવો જ એનો ઉભે ચાલવું એનો આકાર. મનુષ્ય નારક અથવા દેવ પર્યાય ને કરે છે, નામ કર્મ કરે છે. આ બધું એમ કહે છે કામ થાય કે રાગ દ્વેષ મોહ ની ક્રિયા ખરેખર આત્મા વડે પ્રાપ્ત હોવાથી કર્મ છે. એ આત્મા એને પોતે પોતાનું ભાન ભૂલીને, અસલ સ્વરૂપને પોતાને ભૂલીને, સ્વભાવને ભૂલીને, એમાં તન્મય થઈને એ કાર્યને કરતો હોવાથી તે તેનું કર્મ છે. તેવા કર્મને, તે કાર્યને પ્રાપ્ત કરતો હોવાથી તેને કર્મ કહેવામાં આવે છે. અથવા તે રાગાદીની ક્રિયા જીવમાં જોવામાં આવે છે, તેથી તેને જીવનું કર્મ કહેવામાં આવે છે. તેના નિમિત્તે પરિણામ પામતું પૂતગળ પણ કર્મ છે. આ કર્મ ની બીજી જાત. તેના નિમિત્ત એટલે જીવના રાગવેશના પરિણામ ના નિમિત્તે, પરિણામ રાગવેશનું પરિણામ એને કરતું નથી, પણ જયારે પૂતગળ કર્મ પરિણમે છે ત્યારે આ સંયોગ રૂપે હોય છે, એને નિમિત્ત કહેવામાં આવે છે. કર્મ કર્મના સ્વભાવથી પરિણમે છે અને જીવ જીવના સ્વભાવે પરિણમે છે. સ્વભાવ એટલે વિભાવ સ્વભાવે, ત્યાં વર્તમાન યોગ્યતા. તે પૂતગળ પણ કર્મ છે, એ આ દ્રવ કર્મ છે. પૂતગળ કર્મ છે તે દ્રવ કર્મ છે, અને જીવનું પરિણામ તે ભાવ કર્મ છે. આમ બે પ્રકારે કર્મ છે. તેના એટલે પૂતગળ કર્મના કાર્યભૂત, પછી દ્રવ કર્મના નિમિત્તે મનુષ્યાદિ પર્યાયો મૂળ કારણભૂત એવી જીવની ક્રિયાથી પ્રવર્તતા હોવાથી ક્રિયાફળ જ છે. તે નો કર્મ લીધો, આ શરીર મળ્યું, સંયોગ મળ્યા, બીજું ત્રીજું જે કાંઈ છે, જેટલો કોઈ પથારો તેમાં જીવને પૂર્વ કર્મનો સાર મારા પણ ભાષે છે. રમતમાં પોતાનો ભાષે, બીજામાં એને પોતાપણું ભાષે નહીં. સંબંધ પૂરો થાય છે ને એનો ભાવ ફરી જાય છે. દીકરો હોય કેમ કે એના પ્રત્યે જરાય મહત્વ નથી. એ આવો છે ને આ તેવો છે, પછી બે હોય એમાં એકના પ્રત્યે મમત્વ હોય ને બીજા પ્રત્યે ન હોય. દીકરાને બાપ પ્રત્યે મમત્વ હોય ને પાછો મમત્વ ખલાસ થાય છે ને. બધા કર્મના ખેલ બધા અનેક દ્રષ્ટાંતે જોવામાં. હોય ને ઉજવી જાય ને સંબંધ પૂરો થાય તો વળી કર્મનો સીધું ફળ દેખાય છે કે એનું અસ્તિત્વ જ દેખાતું નથી, પણ હોય અને એનો સંબંધ દેખાય નહીં એમ છે. એ બધી વિચિત્રતા છે કર્મના ફળની, એ બધી ફળની વિચિત્રતા છે. મનુષ્યાદિ પર્યાયો તે પૂતગળ કર્મના કાર્યભૂત છે, અને મૂળ કારણભૂત એવી જીવની ક્રિયાથી એ પ્રવર્તા હોવાથી, મૂળ કારણભૂત જીવના રાગ દ્વેષમો તેને તે ક્રિયા ફળ જ છે. મનુષ્યાદિ પર્યાયો તે ક્રિયાનું ફળ જ છે, કેમ કે એનું નિમિત્ત ને એનું નિમિત્ત. મૂળ ક્રિયા જીવના વિભાવ ભાવ, તેના નિમિત્તે દ્રવ કર્મ અને એના ફળે ભાવ કર્મ, એટલે મૂળ માયા જીવની ક્રિયા. કારણ કે ક્રિયાના અભાવમાં પૂતગળો અને કર્મપણાનો અભાવ થવાથી તેના પૂતગળ કર્મના કાર્યભૂત મનુષ્યાદિ પર્યાયનો પણ અભાવ થાય. મૂળ જો ન હોય તો એના ઉત્તરોત્તર જે ફળ આવવા જોઈએ આવે નહીં. જો ક્રિયાના અભાવમાં એટલે જીવનો રાગદ્વેષનો અભાવ થાય તો પૂતગળ અને કર્મપણાનો પણ અભાવ થાય, અને પૂતગળ કર્મ આશ્રવે નહીં અથવા પૂતગળ કર્મનું બંધન થાય નહીં. અને એ નાખો તેના એ ન થાય તો તેના ફળમાં મનુષ્યાદી પર્યાય નામ કર્મ ના ફળરૂપ થાય, નવું શરીર ન મળે. જન્મ મરણ કેમ થાય છે કે કર્મ બાંધ્યા છે, એટલે કર્મ કેમ બાંધ્યા છે કે જીવે રાગ દ્વેષ મોહ કર્યો છે, એટલે કે મૂળમાં જો રાગ દ્વેષ મોહ નો અભાવ થાય તો નવા દ્રવ્ય કર્મ નો અભાવ થાય તો એના ફળ નો પણ અભાવ થાય એમ પરંપરા લીધી. ત્યાં આટલું થાપ્યા પછી એમ કે છે ત્યાં તે મનુષ્યાદી પર્યાયો કર્મના કાર્ય કઈ રીતે છે, પ્રશ્ન પૂછે છે. અહીંયા વાત કરી છે કે કર્મના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પરાભવ કરીને કરાતા હોવાથી દીવાની જેમ જેમ દીવામાં તેલ બાળીને એનો પ્રકાશ કરવામાં આવે છે એમ જીવના સ્વભાવનું તેલ કાઢવામાં આવે છે. એનો જે જ્ઞાન સ્વભાવ છે, એનો જે આનંદ સ્વભાવ છે, એનો પરાભવ કરવામાં આવે છે, એનો નાશ કરવામાં આવે છે કર્મના સ્વભાવ વડે. કર્મના સ્વભાવ વડે એટલે જીવ પ્રકૃતિના સ્વભાવે પરિણમે છે અને પોતાના અસલ નિજ સ્વભાવ ભાવે પરિણમતો નથી. ત્યારે મનુષ્યાદી પર્યાયોનો સર્જનહાર થાય છે, એને એ સર્જે છે. મૂળમાં પોતે છે, એટલે મનુષ્યાદી પર્યાયો થવાનું મૂળ પોતાનું પોતાની જ ક્રિયા છે. દીવાની જેમ જેમ દીવામાં તેલ બળીને પોતે સ્વયં જ્યોતિ શિખારૂપે થાય છે, ત્યાં પ્રકાશ થાય છે પૂતગળમાં અને અહીંયા અંધારું થાય છે, એટલો ફેર પડે. કેમ કે જીવનો સ્વયં પ્રકાશ સ્વભાવ છે, એનો પરાભવ થાય જયારે અંધારું થાય. પૂરું તેલ અંધારા રૂપ છે, એનો પરાભવ થાય જયારે પ્રકાશ થાય. એ મૂળ તો શું વિશેષ